તારીખ 2/5/1977 શ્રી પ્રવચન સાર ગાથા 118 અને 119 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 81
કથમ જીવસ્ય સ્વભાવ અવિભવો ભવતિ અવિભવો જાતઃ તત્ર કિમ જીવભાવ ઇતિ પ્રશ્ન પ્રત્યુત્તરમ દદાતિ. હવે નરનારકાદિ પર્યાયોમાં જીવનો સ્વભાવનો પરાભવ થાય છે, ત્યાં શું જીવનો અભાવ થાય છે? ચાર ગતિના પર્યાયમાં જીવનો પરાભવ થઈને ચાર ગતિનું ફળ મળે છે, ત્યારે શું જીવનો જ અભાવ થાય છે? એવો પ્રશ્ન કરવામાં આવે છે, તેનો ઉત્તર આપે છે. અહીંયા મથાળું એ બાંધ્યું છે અમૃતચંદ્રાચાર્ય કે મનુષ્યાદી પર્યાયોમાં જીવના સ્વભાવનો પરાભવ ક્યાં કારણે થાય છે તેનો નિર્ધારિત નિર્ણય કરવામાં આવે છે. એ પ્રશ્ન ઉઠાવીને ઉત્તર રૂપે ગાથા કહી છે. ઇતિ પ્રશ્ને, ત્યાં શું જીવનો અભાવ થાય છે? કેમ જીવ અભાવ, એમ પ્રશ્ન કોઈને થાય તો એના ઉત્તર રૂપે ગાથા કરવામાં આવે છે. નર નારય તિરય સુરાજીવા, નર નારક તિર્યક અને સુર દેવ એ નામના જીવ, એ નામના સુર નામાનો જીવાહા સંતિ તાવત. પ્રથમ તો ચાર ગતિમાં નર નારક તિર્યક ને સુર કે દેવના જીવો હોય છે, ચાર પ્રકાર. ખરું સ્ફુટમ ખરેખર સ્ફુટમ ત્યાં લગાવ્યું છે, છેલ્લું લીધું છે. અભિભૂએ નરમ તિર્યમ નિર્વી વાત સંપૂર્ણ દી 118 છે ને છે. મનુષ્ય નારક તિર્યંત દેવરૂપ જીવો ખરેખર નામ કર્મથી ઉત્પન્ન થાય છે. એવા જે જીવો છે તે ખરેખર કુટુંબ ખલુ એટલે ખરેખર નામ કર્મ નિવત્તા નામ કર્મ થી નિષ્પન્ન થયેલા છે. હા, નામ કર્મ ની પ્રકૃતિ છે. પછી એના 43 ભેદ છે, શરીર નામ કર્મ થી માંડી એના પિતા ભેદ છે 43 છે. પછી એનો પ્રાણ 43 છે. પછી એનું સંગ્રહણ હોય એમ અંદર શરીર ની અંદર પણ પછી એના અવયવ ભિન્ન ભિન્ન પ્રકારના હોય છે, એના વિભાગ છે. નર નારક આદિ સ્વકીય સ્વકીય નામ કર્મના નિવૃતા, ચારે ગતિના જે શરીરો છે નર નારક આદિ આદિમાં દેવને શરીર લઈ લેવા, એ પોતપોતાના સ્વકીય સ્વકીય એટલે પોતપોતાના નામ કર્મ થી નિષ્પન્ન છે. નહી તે સ્વભાવ યુદ્ધ સ્વભાવ, તે સ્વભાવ લબ્ધિ તેમને નથી. કિંતુ યથા માણિક્ય બદ્ધ સુવર્ણ કંકણેશુ માણિક્યસ્ય હિ મુખ્યતા નાસ્તિ, તથા તે જીવા જીવા ચિદાનંદ એક શુદ્ધ શુદ્ધાત્મ સ્વભાવ સ્વભાવ અલભમાના સંતો લબ્ધ સ્વભાવ ન ભવંતી. તેન કારણે સ્વભાવ અવિભવો ગણ્યતે નત જીવ અભાવ. જેમ સોનાના કંકણમાં માણેકને જડ્યું હોય, આપણી ભાષામાં જડેલો છે, સોનામાં જડે છે ને, કૃષ્ણ ને નંદ ને હીરા ને જોડે છે, માણિક ને જોડે છે. એમાં માણિક ની મુખ્યતા નથી, તે જીવો ચિદાનંદ એક શુદ્ધ સ્વભાવ ને અલભ માના નહીં પ્રાપ્ત કરતા થતા. ચિદાનંદ એક પોતાનું પરમ ઉત્કૃષ્ટ શાંત સ્વરૂપ છે, પરમ સ્વરૂપ છે, એને એ નહીં સંભાળતા, એની સાવધાની નહીં કરતા થતા, એની પ્રાપ્તિને અનુભવ નહીં કરતા થતા. લબ્ધ સ્વભાવ ન ભવંતી, એ સ્વભાવને પ્રાપ્ત નથી. એ જીવો શરીરમાં ચૈતન રત્ન જડેલું છે, બદ્ધ થયેલું છે, પણ એ પોતાને નહીં સંભાળતા હોવાથી એને સ્વભાવનો અનુભવ નથી. તે કારણથી તેના સ્વભાવનો પરિભવ, પરિભવ એટલે હાર, સ્વભાવનો પરાભવ, અભિભૂ સ્વભાવ, અભિભવ, અભિભવ એટલે પરાભવ, સ્વભાવનો સ્વભાવની હાર થઈ છે એમ કહેવામાં આવે છે, અથવા પોતે પોતાના સ્વભાવને હારી ગયા છે એમ કહેવામાં આવે છે. એક માણસ મોટી ઉંમરે પાયમાલ થાય ત્યારે શું કહે છે લોકો, કે હવે જિંદગી હારી ગયો, જિંદગી હારી ગયો એમ કહેવાય. કેમ કે ધન હતું એ ચાલ્યું ગયું, કુટુંબ પરિવારની અંદર પણ દીકરા મોટા થયા હતા એ પણ ચાલ્યા ગયા, અથવા એને સીધામાં નથી, દુશ્મન થઈને બેઠા છે, અથવા ઘરમાં બૈરું હોય, પત્ની હોય, એ દેહાંત થઈ જાય, બધી ચારેક ઓરથી પ્રતિકૂળતા જોઈને લોકો એમ કહે કે આ જિંદગી હારી ગયો. જિંદગી હારી ગયો એટલે એ તો જીવે જ છે, એ સ્વભાવ તો મોજુદ છે. નત જીવ અભાવ, જીવનો અભાવ નથી, પણ એ પોતાના સ્વભાવ, શાંત સ્વભાવની પ્રાપ્તિ અનુભવ નથી. ઉલટાને અશાંતિ અને દુઃખને આકુળતાને, અનંત આકુળતાને એ અનુભવે છે. ત્યારે જીવના સ્વભાવનો સ્વભાવ હોવા છતાં પરાભવ થયો છે એમ કહેવાય છે. અવિભવો ભણ્ય તે, ભણ્ય તે એટલે એમ કહેવાય છે. એમાં કઈ જીવના સ્વભાવનો સ્વરૂપનો અભાવ નથી, ન તો જીવ અભાવ. કથમ ભૂતા સંતો લબ્ધ સ્વભાવ ન ભવંતી, કથમ ભૂતા સંતો, કેમ થયા થકા, કેવા થયા થકા સ્વભાવની પ્રાપ્તિ તેમને નથી. કે પરિણમ માણા સકમ માણી, સ્વકીય ઉદય આગત કર્મણી, સુખ દુઃખ રૂપેણ પરિણમ માના. ઠીક, બહુ સરસ વાત લીધી છે. કે જે જે કાળે જે જે કર્મનો ઉદય આવે છે તે તે કર્મના ઉદયમાં આગત કર્મણી, બહુ વચન લીધો છે. એવી સાથે ઘણા આખી પ્રકૃતિનો ઉદય છે ને, સ્વકીય ઉદય આગત, જે એના પોતાના પૂર્વે બાંધેલા કર્મો છે એનો જે ઉદય આવે છે એમાં સુખ દુઃખ રૂપે પ્રણમી જાય છે, તેથી એને પોતાના સ્વભાવની ઉપલબ્ધિ નથી, અનુભવ નથી. આમ છે, એ કર્મના ઉદયનો અનુભવ કરે છે એટલે આ પોતાના સ્વરૂપનો અનુભવ કરતો નથી. કર્મને વેદે છે એટલે જ્ઞાનને વેદતો નથી એમ કહે છે. ઉદય બાજુ ખેંચાઈને જે તે પ્રકારના ઉદય અનુસાર એના પરિણામ થાય છે એમાં એ તન્મય છે, તેથી જ્ઞાન ભાવમાં એ તન્મય થતો નથી. બહુ સ્પષ્ટ વાત છે. અસાતામાં આવે તો અસાતામાં, સાતા થાય તો સાતામાં, અને સાતા સાતાથી ત્રીજું તો કાંઈ હોતું નથી. જેવો ઉદય આવે બસ એમાં એ તન્મય થઈને પ્રણમી જાય છે, તેથી પોતાના સ્વરૂપનું સંચેતન એમાં કદી આવતો, અનંતકાળથી પ્રતિ સમય જે જે કર્મ નો ઉદય આવે છે, પરિપાક આવે છે, એમાં એકાંત જોડાયેલો રહે છે, બિલકુલ એને સ્વરૂપ ની સાવધાની જાગૃતિ નથી, તેથી તે લબ્ધ સ્વભાવે નથી. એ જીવના સ્વભાવનો પરાભવ પ્રતિ સમય કરતો પરિણમે. અયમ અત્ર અર્થ, અહીંયા એવો અર્થ છે કે યથા વૃક્ષ સેચન વિશે જલપ્રવાહ ચંદનાદિ વનરાજી રૂપેણ પરિણત સન, સ્વકીય કોમલ શીતલ નિર્મલ આદિ સ્વભાવ ન લભતે. પાણી જેમ વૃક્ષના સિંચનના વિષયમાં, સેચનનો અર્થ એમ થતો હશે સિંચન, જલપ્રવાહ જળનો પ્રવાહ ચંદન વગેરે વનરાજી રૂપે પરિણમે છે. વનમાં જંગલમાં રહેલા જે તે પ્રકારના વૃક્ષો હોય, વનરાજી એટલે વનની અંદર રહેલા વૃક્ષો, તે રૂપે પાણી પરિણમે છે ત્યારે એ પાણી એ રીતે વનરાજી રૂપે પરિણમતું થતું પરિણત સન, સ્વકીય કોમલ શીતલ નિર્મળ આદિ સ્વભાવ ન લગતે, ત્યારે એ પોતાનો પાણીનો જે સ્વભાવ છે, શીતળ સ્વભાવ છે, કોમળ સ્વભાવ છે, નિર્મળ સ્વભાવ છે વગેરે સ્વભાવને પાણી પ્રાપ્ત કરતું નથી. તથા એમ જીવો ઓપી, તે પ્રકારે આ જીવ પણ વૃક્ષસ્થાનીય કર્મોદય પરિણત, વૃક્ષના સ્થાનમાં કર્મના ઉદય પરિણમે છે, જેમ પાણી વૃક્ષ રૂપે થઈને પરિણમે છે તેમ વૃક્ષ ઘણા તો એવા વૃક્ષો છે કે આ ઉપરથી સુકાઈ ગયેલા દેખાય, આવું જેવું હોય પછી એમ કે આ વૃક્ષ હવે ઉગવાનું નથી, એટલે એને કાપીને એના લાકડા લાતી માટે એને વહેરે ત્યારે અંદરથી ઉપરની છાલ હૂકી ગયેલી અને અંદરથી લીલું પાણી અંદર હોય, પાણી વર્ષો સુધી પાણી પીધું હોય છે ને અંદર, જે વર્ષોથી ઉભેલું ઠૂઠું દેખાય પણ અંદર લીલું હોય, એ વૃક્ષ પાણી રૂપે પરણમે છે. વૃક્ષસ્થાનીય કર્મ ઉદય પરિણત હસન, વૃક્ષસ્થાને કર્મના ઉદય પરિણમતો થકો. પરમ આહલાદ એક લક્ષણ સુખામૃત સ્વાદે હે, સ્વાદ નિર્મલ નિર્મળાદિ સ્વકીય ગુણ સમૂહ ન લભતી. એ કર્મના ઉદય પરિણમતો થકો, પોતાનું જે પરમહલાદ લક્ષણ જે સુખામૃત છે, આત્મસુખ અને નિર્મળતા વગેરે એવા પોતાના ગુણ સમૂહને એ પ્રાપ્ત કરતો નથી, ન લભત એને લાભ એને મળતો નથી. સ્વભાવ એવો હોવા છતાં, શક્તિરૂપ સ્વભાવ એવો હોવા છતાં વ્યક્તિ એ ઉદયમાં પરિણમે છે તો સ્વભાવનો લાભ એને થતો નથી. રાગના વેદનમાં પડેલો સ્વરૂપના વેદનમાં એ આવતો નથી. ગ્રહ્યાસ્ત જ્ઞે તો ત્યારે છે કે જો એ જ્ઞાન માત્ર કરે તો, વિરાગ ભાવ સ્વરૂપ જે જ્ઞાન માત્ર ભાવ આત્મા છે એને અન્ય સર્વ જ્ઞેય છે, પણ આ તો એ પોતાના રાગ દ્વેષ મોહનો વિષય કરે છે, રાગી દ્વેષી મોહી થઈને, એટલે વિષય થઈને એનો વિષય કરે છે, એમાં કઈ એને જ્ઞેય માત્ર તરીકે જાણતો નથી અને પોતાને જ્ઞાન માત્ર પણે અનુભવતો નથી. એટલે જ્ઞેય ક્યાં રહ્યો, એનો જ્ઞેય આશ્રિત નથી, પણ જ્ઞેયને રાગ દ્વેષનો ઈષ્ટ અનિષ્ટ રૂપ વિષય બનાવીને એ પ્રણમે છે એમ છે. ખરેખર આ મને ઠીક છે તેથી એને હું પ્રાપ્ત કરું, એને હું મેળવું, એને હું રાખું, એને હું સાચવું, એને હું ભોગવું એ વગેરે, આ મને અઠીક છે તેથી હું એને દૂર કરું. એના વિષયમાંનો એ વિષય થાય છે ત્યાં, કે આ મને અનુકૂળ છે એમાં જ્ઞેય ક્યાં રહ્યું, એનું ઈષ્ટ થઈ ગયું, એ તો નહીં ગમતું એનું અનિષ્ટ થઈ ગયું. એટલે ખરેખર એનું જ્ઞેય માત્ર ન રહ્યું અને પોતે જ્ઞાન માત્ર પણ એ ન રહ્યો. એમ બધું આનંદ પરમલ્લાદ એક પરમલ્લાદ એક લક્ષણ સુખામૃત સ્વાદ છે, એનો પરાભવ કર્યો એને. શાંતિનો ઘાણ કાઢીને અશાંતિ ઉપજાવી એમ છે. બળબળતા તેલનો છાંટો ઉડે ને તો રાડ પાડે, અંદર ડૂબકી તો મારે છે નો. ઉકળતું તેલ હોય એનો છાંટો ઉડે ને ખુલ્લો પડે અને રાડ પાડે, બળે છે રે બળે છે. આ તો ડૂબો ડૂબકી મારે છે, બળતા તેલમાં ઉકળતા તેલમાં ડૂબકી મારે છે. એવી અશાંતિ, શાંતિને ખોઈને અશાંતિ એવી ઊભી કરે છે, એવી પરિસ્થિતિ છે. એને દેખાવું જોઈએ, દેખાવું જોઈએ. આ તો ઠીક પડતું હોય, અનુકૂળ પડતું હોય, કલ્પના એ રાચે છે ને અનુકૂળતાની, ઠીકપણાની કલ્પનામાં છે નહીં એને કાંઈ નથી. એના આત્માને તો કાંઈ અડતું એ નથી. એમ છે એકસો અઢાર થઈ ગયા, 119 ને મથાળો. હવે જીવનું દ્રવ્યપણે અનવસ્થિતપણું હોવા છતાં, અવસ્થિતપણું હોવા છતાં દ્રવ્યપણે પર્યાયોથી અનવસ્થિતપણું પ્રકાશે છે. દ્રવ્ય નિત્ય છે, સ્થિર છે, અને પર્યાય અનિત્ય છે, અસ્થિર છે. એ વિશે આગાથા મળે છે. એના ઉપરથી ટોટલ લેવો છે કે સંસારમાં કોઈ સંયોગો સ્થિર છે નહીં, એમ સરવાળો મારવો. જાયદી નેવણસદી ક્ષણભંગ સમુભવે જણે કોઈ, જોહી ભવો સો વિલો સંભવ વિલયતિ તે નાણા. ઉત્પાદને વિનાશવાળા જીવલોકમાં કોઈ ઉત્પન્ન થતું નથી અને કોઈ નાશ પામતો. ક્ષણે ક્ષણે ઉત્પાદને વિનાશવાળા જીવલોકમાં, આખા વિશ્વનું છે, ક્ષણે ક્ષણે પર નવી નવી વિધવિધ પર્યાય પરિણમે છે. જગતના પદાર્થો નાશ થાય છે, ઉત્પન્ન થાય છે, નાશ થાય છે. એવા જીવલોકમાં કોઈ ઉત્પન્ન થતું નથી અને નાશ પામતું નથી. મૂળથી પદાર્થ કોઈ પદાર્થનું ઉત્પન્ન થવું બનતું નથી, મૂળથી કોઈ પદાર્થનો નાશ થવો સંભવતો નથી. આ ઉત્પાદ વૈભવ બીજી રીતે લે છે. જગતમાં પદાર્થો પદાર્થો તરીકે જેટલા છે એટલી સંખ્યામાં ધ્રુવપણે રહેશે, તેથી કોઈ નવા ઉપજતા નથી અને કોઈનો સર્વનાશ થતો નથી. છતાં એની પર્યાયનો ઉત્પાદન વિનાશ ક્ષણે ક્ષણે જોવામાં આવે છે. કારણ કે જે ઉદ્ભવ છે તે જ વિલય છે, એક અપેક્ષા. વળી ઉદ્ભવ અને વિલય એમ તેઓ અનેક પણ છે, એક પણ છે અને અનેક પણ છે, બંનેની અપેક્ષા છે એક જ પદાર્થ. તેની ટીકા. પ્રથમ તો અહીં કોઈ જન્મતું નથી અને મરતું નથી. જન્મે ત્યારે હોંશથી પાર્ટી આપે. અમારે ત્યાં દીકરાનો જન્મ થયો છે અને આજે બધાને આમંત્રણ આપીને પછી વર્ષગાંઠ નિમિત્ત યાદ કરે કે આ દિવસે એનો જન્મ થયો હતો. પ્રતિવર્ષ એનો હર્ષ મનાવવામાં આવે, એને મરણ થાય ત્યારે એનો શોક મનાવવામાં આવે છે. તે છે કે પ્રથમ તો આ વાત પાયામાં રાખવાની છે કે એમ પ્રથમ તો કઈ એના ઉપર વજન છે તાવત. ઈહ તાવત ન કશ્ચિ જાયતે ન મ્રિયતે છ. અહીં એટલે આ વિશ્વમાં કોઈ જન્મતું પણ નથી અને કોઈ મરતું પણ નથી. આમ છે જીવ નામનો પદાર્થ વિશ્વમાં શાશ્વત છે એમ કે છે. ક્ષેત્રથી ક્ષેત્રાંતર કરે છે, પોતાનું ક્ષેત્ર બદલે છે. તો ઘરેથી અહીંયા મંદિર આવે છે, મંદિરથી ઘરે જાય છે, દુકાને જાય છે. ક્ષેત્રાંતર થાય એ કઈ હરખશોકનો વિષય નથી. કોઈ જીવ જન્મે એમ કહેવાય ત્યારે કોઈ ક્ષેત્રથી આવે છે એ ખરેખર હરખનો વિષય નથી. મરે છે ત્યારે ક્ષેત્રાંતર થાય છે એ ખરેખર કોઈ શોકનો વિષય નથી. કેમ કે એ તો ક્ષેત્રાંતર થોડું સંભવે છે, એમાં હરખશોક હોવો ઘટે નહીં એમ કેમ છે. હરખ કરે એ શોક કર્યા વગર રહી શકશે એમ, અને શોક કરશે એ સંયોગમાં હરખ કર્યા વિના રહી શકશે નહીં. એવી પરિસ્થિતિ આઘાત પ્રત્યાઘાત છે. વસ્તુના સ્વરૂપ જ્ઞાનમાં તે પ્રકારના મોહ સહિતના રાગ દ્વેષનો અભાવ થાય છે એવું સ્વરૂપ જ્ઞાનનો એ સ્વભાવ છે. વસ્તુ સ્થિતિ જેવી ઉત્પન્ન થાય છે ત્યાં એમાં એને હરખ શોકનો અભાવ થયા વિના રહે નહીં. શોક તો નથી એનો છે ને, કે છે એ વાત ખોટી છે. છે તે જીવ અહીંયા નથી એટલે ક્યાંય નથી, એ તો તારું અજ્ઞાન સૂચવે છે. એવું વસ્તુનું સ્વરૂપ જ છે, શાશ્વત ચીજ છે, શાશ્વત વસ્તુ છે. એ ક્યારે પણ અનંતકાળમાં કોઈ કાળે પણ એનો સર્વનાશ થાય છે એવું તો બનતો નથી. એને એમ માન્યું છે કે આ મારું હતું હવે મારું રહ્યું નહીં. પણ મારું હતું એમ માન્યું ત્યારે પણ એનું તો એ નહોતું, પણ એને જે કલ્પના કરી હતી એ કલ્પનામાં મારાપણાના ની જે મીઠાશ વેદી હતી જાણે અજાણે પણ એનો પ્રત્યાઘાત શોકમાં પરિણમે છે એમ થાય. વસ્તુ કાંઈ એમ ત્યારે પણ એનું તો કાંઈ હતું નહીં. જેમ વિયોગ થાય છે ત્યારે એનું નથી રહ્યું, એમ સંયોગ વખતે એનું થઈને રહ્યું જ નહોતું. એ દ્રવ્ય જ જગતનો સ્વતંત્ર હતો, પણ એને અનેક પ્રકારની કલ્પના કરીને દુઃખને સ્વયં જીવે પોતે ઊભું કર્યું એમ વાત છે. કોઈ વિચારક જીવ હોય તો બહુ પોતાના અનુભવથી સમજી શકે એવી ચીજ છે કે આ મારી મીઠાશ છે એનું જ દુઃખ છે. તે પ્રત્યેની મારી જે મીઠાશ, અન્ય દ્રવ્ય પ્રત્યેની જે મારાપણાને થઈને અનુભવેલી વેદેલી માનેલી ગણેલી અધિકાર જમાવેલી એવી જે મીઠાશ, એનું દુઃખ છે એ સિવાય બીજું કાંઈ દુઃખનું કારણ નથી. એ સ્પષ્ટ સમજી શકે એવો, અનુભવથી સમજી શકે એવો વિષય છે. મજા આવે તો પછી શિખંડ નહીં મળે ત્યારે દુઃખ થયા વિના. એમ નહીં ખાધા કરે ને છોડે જ શું કરવા, તપેલું જેટલા કે એટલા તપેલા મૂકી દઈએ બાજુમાં. હે ક્યાં ગઈ મજા? મજા હતી ને લીકમાં બદલી ગયો. ભાઈ વાસ્તવિકતાને જો એમ કે છે, તું કલ્પના વિહાર છોડી દે અને વાસ્તવિકતાને જો. એટલી વાત છે, આ વાસ્તવિકતા છે એમ કે છે. પ્રથમ તો વાસ્તવિકપણે મૂળમાં એમ છે કે વિશ્વમાં કોઈ જન્મતું મરતું નથી. ત્યારે દુઃખમાં પરણમે છે, પણ ત્યારે એને સુખની કલ્પના કરી છે એટલે એને દુઃખ દુઃખ પણ એને લાગતું નથી. તેથી કાંઈ દુઃખ મટીને સુખ થાય છે એમ નથી, પણ દુઃખ દુઃખ પણ એ લાગતું નથી. એટલી વાત છે, બરાબર. દુઃખમાં પરણમે છે આત્મિક સુખની સાથે એના કલ્પેલા સુખને સરખાવવામાં આવે તો એ ખરેખર સુખ નથી પણ દુઃખ જ છે. દુઃખ છે એમને, ઘણું દુઃખ છે, પણ એને એ આકુલતાનો સ્વભાવ શું છે એની એને ખબર નથી, અને સુખનો સ્વભાવ શું છે એની પણ એને ખબર નથી. આમ છે, આત્મિક શાંતિ શું ચીજ છે એને અનંતકાળમાં એ વિષય એને જ્ઞાન ગોચર થયો. એટલે પછી અનેક પ્રકારની સુખ દુઃખની કલ્પના કરે છે. અર્થાત આ લોકમાં કોઈ ઉત્પન્ન થતું નથી અને કોઈ નાશ પામતું. પરમાર્થ છે આ વસ્તુની સ્થિતિ, આમ છે વાસ્તવિક. વળી આમ છતાં, આમ હોવા છતાં બીજું એક પડખું થયેલું છે કે મનુષ્ય જીવ તિર્યંશ નારકાત્મક જીવ લોક પ્રતિક્ષણ પરિણામી હોવાથી ક્ષણે ક્ષણે થતા વિનાશ અને ઉત્પાદ સાથે પણ જોડાયેલો છે. એટલે ઉત્પાદ અને વિનાશ પર્યાય અપેક્ષાએ થતો જ નથી એમ નથી, પણ એ પર્યાયનો ઉત્પાદ વિનાશ છે, મર્યાદિત છે. મૂળ વસ્તુનો એ ઉત્પાદ વિનાશ નથી એમ છે. વસ્તુ વસ્તુ પણ એ કાયમ રહે છે અને એની અવસ્થામાં અવસ્થાંતર થાય છે એવું જરૂર બને છે. અવસ્થામાં અવસ્થાંતર પણ થતું નથી એમ નથી. કઈ છે ને, વસ્તુના સ્વરૂપમાં છે એ બંને પ્રકાર, વસ્તુના સ્વરૂપમાં છે. નહી તો પછી આમ થાય, વેદાંતમાં જેમ કહે છે ને કે આ બધું ભ્રમ છે. કોઈ જીવ માણસ દેખાય ને કોઈ જીવ ઢોર દેખાય, કોઈ જીવ જન્મતો દેખાય, કોઈ જીવ મરતો દેખાય, એ બધો ભ્રમ છે, એવું કાંઈ બનતું જ નથી. કહે છે કે નહીં, પર્યાય અપેક્ષાએ તે તે પ્રકારનો ઉત્પાદ અને નાશ એ પ્રત્યક્ષ જોવામાં આવે છે. તો પણ વસ્તુ પણ એ કોઈ વસ્તુ નવી ઉત્પન્ન થાય છે ને કોઈ વસ્તુનો નાશ થાય છે એવું કદી જોવામાં આવતું નથી. એવું નથી કહી શકતું. અને આ વિરોધ પામતું નથી અને આ આનો વિરોધ નથી. વસ્તુ શાશ્વત હોવા છતાં એની અવસ્થાનો ઉત્પાદ અને નાશ એ વિરોધ પામતો નથી. કારણ કે કેમ વિરોધ પામતો નથી? ઉદ્ભવ અને વિલયનું એકપણું અને અનેકપણું છે. તે ઉદ્ભવ અને વિલય એક પણ છે અને તે ઉદ્ભવ અને વિલય અનેક પણ છે. એક જ પદાર્થમાં એક પણ અને અનેક પણ વિરોધ પામતો નથી. બહુ વિસ્તારથી સ્પષ્ટીકરણ કર્યું છે કે જ્યારે ઉદ્ભવ અને વિલયનું એક પણ છે ત્યારે પૂર્વ પક્ષ છે. પૂર્વ પક્ષ છે એટલે કોઈ ઉત્પન્ન થતું નથી અને કોઈ નાશે થતું નથી, એક જ છે. સળંગ વસ્તુ છે, વસ્તુનું અસ્તિત્વ કાયમ અનાદિ અનંત સળંગ છે, એમાં ઉદ્ભવ વિલય જોવામાં આવતા નથી. વસ્તુતાએ વસ્તુનો ઉદ્ભવ ને વસ્તુનો વિલય એવું કાંઈ જોવામાં આવતું, એનો પર્યાયનો ઉત્પાદ વ્યય. અર્થાત જ્યારે ઉદ્ભવ અને વિલયના એકપણાની અપેક્ષા લેવામાં આવે ત્યારે કોઈ ઉત્પન્ન થતું નથી અને કોઈ નાશ પામતું નથી એ પક્ષ ફલિત થાય છે, અને જ્યારે ઉદ્ભવ અને વિલયના અનેકપણાની અપેક્ષા લેવામાં આવે ત્યારે ક્ષણે ક્ષણે થતા વિનાશ અને ઉત્પાદનનો પક્ષ ફલિત થાય છે. તે આ પ્રમાણે એનો વિસ્તાર કરે છે. બહુ ખુલાસા થઈ વાત કરી છે કે જેમ ઘોડો છે તે જ કુંડું છે એમ કહેવામાં આવતા ઘડાના સ્વરૂપનું અને કુંડાના સ્વરૂપનું એક પણ અસંભવિત હોવાથી તે બંનેના આધારભૂત માટી જ્ઞાનમાં પ્રગટ થાય છે. પ્રગટ થાય છે એટલે જ્ઞાનમાં પ્રગટ થાય છે. કોઈ એમ કે ઘોડો ને કુંડુ બે એક, ઘરો હોય કુંડુ કેવી રીતે હોય? તો કે પણ ઘરો ને કુંડુ એક અમે કહીએ છીએ તે બરાબર છે, ત્યારે જ્ઞાનમાં માટી પ્રગટ થાય છે. બરાબર છે, ઘડાની માટી એ જ કુંડાની માટી, ઘડો ને કુંડુ બે એક વાત સાચી છે, બે માટી છે તેની તે જ માટી એમ ઘડો છે તે જ કુંડુ છે એમ કહેવામાં આવતા ઘડાના સ્વરૂપનું અને કુંડાના સ્વરૂપનું એ પણ અસંભવિત છે. ઘડો હોય તે કઈ કુંડુ ન હોય, તો પણ તેના બંનેના આધારભૂત માટી એક જ છે એમ પ્રગટ થાય છે. તેમ તે દ્રષ્ટાંતે જે ઉદ્ભવ છે તે જ વિલય છે એમ કહેવામાં આવતા ઉદ્ભવના સ્વરૂપનું અને વિલયના સ્વરૂપનું એક પણ અસંભવિત હોવાથી તે બંનેના આધારભૂત દ્રવ્ય પ્રગટ થાય છે. ઉત્પાદન અને નાશ એ એક પદાર્થના આધારે થાય છે. બે એક છે એમ કયો તો ઉપર તબકે એમ જોઈએ કે ઉત્પાદ તે નાશ ને, નાશ તે ઉત્પાદ કેમ હોય? હા એ પણ એમ છે. ધ્રુવ ને જુઓ તો જે નાશ છે તે જ ઉત્પાદ છે ને ઉત્પાદ છે તે જ નાશ. ખરેખર તો ઉત્પાદ ને નાશ જેવું કઈ છે નહી. દ્રવ્ય પ્રગટ થાય છે એટલે જ્ઞાનમાં દ્રવ્ય, જ્ઞાનમાં દ્રવ જણાય છે. આ રીત આવી ગયા ઉત્પાદ અને વ્યય કે છે દેખાય છે અમને, પણ ધ્રુવ દેખાતું નથી. કે છે જો આમ દેખાશે તમે ધ્રુવ, કે ઉદ્ભવનું સ્વરૂપ અને વિલયનું સ્વરૂપ ઉદ્ભવ છે તે જ વિલય છે એમ જુઓ એટલે તેને ને તેને જુઓ, ઉદ્ભવ અને વિલય ને ગૌણ કરી નાખો ને તેના તે પદાર્થ ને જુઓ એટલે ધ્રુવ દેખાશે એમ. આટલી વાત છે, ધ્રુવ જોવાની આ રીત છે. ઉત્પાદ વ્યયને ગૌણ કરવા, ઉપાદાન એટલે મૂળ ઉપાદાનો પર, ત્રિકાળી ઉપાદાનો પર, ક્ષણિક ઉપાદાનને ગૌણ કરવામાં આવે તો ધ્રુવ ઉપાદાન અથવા ત્રિકાળી ઉપાદાન પ્રગટ થાય છે. પ્રગટ થાય છે એટલે તો પટ્ટનું છે ત્રણે કાળે, પણ જ્ઞાનમાં એ જણાય છે એટલે પ્રગટ થાય છે એમ કહેવામાં આવે છે. એટલે ઉત્પાદ વ્યયને ગૌણ કરવા એમ કહે છે. તો પંદરમી ગાથામાં દીધું છે સમયસાર પંદર ગાથા, કે જ્ઞાનમાં જ્ઞેયો પ્રતિભાસે છે, જ્ઞેયો પણ ક્ષણે ક્ષણે પલટે છે, જ્ઞાન પણ ક્ષણે ક્ષણે પલટે છે. જ્ઞેયલુપ જેવું તે જ્ઞાન જ્ઞેયના આસ્વાદમાં રોકાય છે ત્યારે એને ઉત્પાદ વ્યય ગૌણ થઈ શકતા નથી. ત્યારે તે ઉત્પાદને પકડે છે, વ્યયને જતો રોકવા માંગે છે, ઉત્પાદને પકડવા રાખે છે. પણ એને જ્ઞાન સામાન્યનો જો આવિર્ભાવ કરવામાં આવે કે હું તો જ્ઞાન માત્ર છો, ઉત્પાદ વ્યયને છોડીને સામાન્ય જ્ઞાન સ્વભાવને જો આવિર્ભાવ રૂપે એનો આવિર્ભાવ કરવામાં આવે, ભાવને આવિર્ભાવ રૂપે કરવામાં આવે, ઉપસાવવામાં આવે, મુખ્ય કરવામાં આવે, તો ઉત્પાદ વ્યય ગૌણ થાય અને તેને વર્તમાનમાં ક્ષણિક જ્ઞાનમાં હું ધ્રુવ જ્ઞાન છું એવો અનુભવ થાય, જ્ઞાયક છું એવો અનુભવ થાય. બધી વાત બહુ સ્પષ્ટપણે લીધી છે. તેથી દેવાદિ પર્યાય ઉત્પન્ન થતા અને મનુષ્યાદિ પર્યાય નષ્ટ થતા જે ઉદ્ભવ છે તે જ વિલય છે એમ ગણવાથી, અર્થાત એવી અપેક્ષા લેવાથી, તે બંનેના આધારભૂત દ્રવ્યવાળું જીવદ્રવ્ય પ્રગટ થાય અથવા પ્રગટ થાય છે એટલે ખ્યાલમાં આવે છે એટલે જ્ઞાનમાં આવે છે. દેવાદિ પર્યાય મનુષ્ય પર્યાય નાશ થતા અને દેવ પર્યાયની ઉત્પત્તિ થતા, ઉદ્ભવ છે તે જ વિલય છે જે આ દેવાદિ પર્યાયનો ઉદ્ભવ થયો તે જ મનુષ્યાદિ પર્યાયનો નાશ થયો અને મનુષ્યાદિ પર્યાયનો નાશ થયો તે જ દેવાદિ પર્યાયનો ઉદ્ભવ થયો એમ ગણવાથી તે બંનેના આધારભૂત સળંગ રહેલું એવું ધ્રુવ જીવ દ્રવ્યના જ્ઞાનમાં આવે છે. પછી ત્યાં એને જન્મ મરણ દેખાતા નથી એમ કે છે. પર્યાયોપેક્ષા એ થતા હોવા છતાં પણ એમ છે. સૌ જીવ દ્રવ્ય ને ભૃવ જ્ઞાન મારી હશે મુનિ ને નહી જીવ ને થાય છે. કોઈ જીવ મુનિ નથી. શું કહ્યું? કોઈ જીવ મુનિ નથી. મુનિ પોતે એમ કે છે કે ન પ્રમત અપ્રમત, હું પ્રમત ને અપ્રમત નથી. પ્રમત અપ્રમત દશાએ જે જીવતું મુનિ પણ એ મારું જીવનું સ્વરૂપ નથી. એ તો ક્ષણિક છે, એ મારું સ્થાયી સ્વરૂપ નથી. હું ગ્રહસ્થ છું અને હું મુનિ નથી, તેથી મને આ કેમ સમજાય? આ કેમ હું પરિણમી શકું? મારે તો ઘણી ઝંઝાળ, આ દુકાનનું કરવું, કારખાનાનું કરવું, આ ભાઈઓનું બખડ જંતર, કુટુંબનું બખડ જંતર, ગડબડ કેટલી છે. ભાઈ તું એવો ગ્રહસ્થી, તું તું જીવ છો. ભૂતાવળ મોટી ઊભી કરી છે, મોટી ભૂતાવળ પોતે ઊભી કરી છે. પછી ભૂતાવળ વળગી છે એમ કહેવાય છે, પણ ખરેખર તો પોતે જ ઊભી કરી છે. એ ભૂતાવળ થી ભિન્ન પાડવા માટે તો ધ્રુવને ઓળખાવે છે કે ભલે બધું એક વખત ઊભું થઈ ગયું હોય તારા સંસારમાં, તો પણ સંસારમાં કોઈ સ્વભાવે સ્થિર નથી. એ બધું વ્યતીત થઈ જશે ને તું એવો ને એવો ઉભો રહી જઈશ. માટે અત્યારથી જુદો પડ એમ વાત છે, અત્યારથી જુદો પડે. એ ભૂતાવળ રહેવાની નથી. તારે રાખવી હોય ને તને ગમતી હોય તો પણ રહેવાની નથી. એવું છે. માટે સર્વદા દ્રવ્યપણે જીવ સંકોચ કિરણ રહે છે. આમ શું કિરણ? સર્વદા કાયમ માટે અનાદિ અનંત જયારે જુઓ ત્યારે એ સંકોચ કિરણ જીવ દ્રવ્ય છે. ગ્રહપણે એવું ને એવું સદાય રહે છે. એના ઉત્પાદ્ય થતા હોવા છતાં એ ઉત્પાદ્યને મુખ્ય કરવા જેવા નથી. એમ એનો અર્થ ભલે એમાં ઉત્પાદ્ય થાય છે તો પણ એને મુખ્ય કરવા જેવા નથી. એ ક્ષણભંગુર છે. મુખ્ય કરીને તો તું એને પકડવા માંગે છો ને, પકડી રાખવા માંગે છો. પણ જે પોતે સ્વભાવથી ક્ષણભંગુર છે એને પકડી રાખી શકાતા પણ પ્રમાણના વિષયને લક્ષમાં લઈને એમ પણ કહેવાય કે જીવદ્રવ્ય ઉત્પાદ્ય વાળું છે. વાળું છે એમ કહીને બીજું પણ છે. પ્રમાણના વિષય જ્ઞાનમાં લેવું હોય ત્યારે જીવ દ્રવ્ય ધ્રુવ વાળું છે. ઉત્પાદ્ય ભલે છે પણ ધ્રુવ વાળું પણ છે. અથવા તો ધ્રુવ જીવ દ્રવ્યમાં ધ્રુવત્વ છે તો પણ ઉત્પાદ્ય વાળું છે એમ બોલાય છે. એ તો આગળ બહુ ચોખ્ખટ કરી. દંડીની જેમ એમાં દંડીની જેમ એનો સ્વભાવ આવતો નથી. સ્વભાવવાન ને સ્વભાવ વાળું છે એમ કહેવાય. જીવ દ્રવ્ય પોતાના સ્વભાવ વાળું છે. સ્વભાવ વાળું છે એટલે કોઈ લાકડી પકડે ને લાકડી વાળો કહેવાય, ને લાકડીને દૂર મૂકી દે ત્યારે લાકડી વાળો ન કહેવાય. એમ એને સંયોગ સિદ્ધ સંબંધ નથી, સમવાય સંબંધ છે જે અપ્રથક સિદ્ધ છે. અપ્રથક ભૂત છે ને અપ્રથક સિદ્ધ છે. સમવાય સંબંધ છે તે અપ્રથક ભૂત ને અપ્રથક સિદ્ધ છે. 85 ની 50 જોઈ તે આપણે જેવું એનું સ્વરૂપ છે એવું એને જ્ઞાનમાં હોવું. વ્યવહારની ભાષાથી બને દ્રવ્ય વાળું જીવ દ્રવ્ય પ્રગટ થાય છે. જે દ્રવ્ય છે જીવ દ્રવ્યમાં ધ્રુવત્વ છે એવું જણાય છે, એવું જ્ઞાન થાય છે. અને વળી જેમ અન્ય ઘડો છે અને અન્ય કુંડું છે એમ કહેવામાં આવતા તે બંનેના આધારભૂત માટીનું અન્યપણું ભિન્ન ભિન્નપણું સંભવિત હોવાથી ઘડાનું અને કુંડાનું સ્વરૂપ બંનેના ભિન્ન ભિન્ન સ્વરૂપ પ્રગટ થાય છે. દ્રષ્ટાંતે ઘડો જુદો છે અને કુંડું જુદું છે એમ બંનેનું જુદાપણું જોવામાં આવે ત્યારે એ બંનેના આધારભૂત માટીનું અન્યપણું અસંભવિત હોવાથી એ બંનેનો આધારભૂત માટી કઈ અન્ય ન હોઈ શકે. માટી તો એક જ છે. ઘડાનું અને કુંડાનું સ્વરૂપ પ્રગટ થાય છે અન્ય અન્યને મુખ લેવામાં આવે તો એ બંને પ્રગટ થાય છે, બંને ભિન્ન ભિન્ન પર્યાય જણાય છે. તેની તે માટી ઘડા રૂપે અને કુંડા રૂપે પર્યાયથી ભિન્ન ભિન્ન જોવામાં આવે છે. માટી ભિન્ન નહીં હોવા છતાં એમ કે છે કુંડો જુદો અને ઘડો જુદો, ઘડો તે કુંડું નહીં કુંડું તે ઘડો. તેમ અન્ય ઉદ્ભવ છે અને અન્ય વિલય છે. ઉત્પાદ જુદો છે અને વ્યય જુદો છે એમ કહેવામાં આવતા તે બંનેના આધારભૂત દ્રવ્યનું અન્યત્વ અસંભવિત હોવાથી ઉદ્ભવ અને વિલયનું સ્વરૂપ પ્રગટ થાય છે. તેથી દેવાદિ પર્યાય ઉત્પન્ન થતા અને મનુષ્યાદિ પર્યાય નષ્ટ થતા અન્ય ઉદ્ભવ છે અને અન્ય વિલય છે એમ ગણવાથી અર્થાત એવી અપેક્ષા લેવાથી જ્ઞાનમાં તે પડખાને બરાબર લક્ષમાં લેવાથી ઉદ્ભવ અને વિલયવાળા દેવાદિ પર્યાય અને મનુષ્યાદિ પર્યાય પ્રગટ થાય છે એટલે કે ખ્યાલમાં આવે છે. એ પણ એક વસ્તુની પર્યાયથી પર્યાયાંતર થવાની વસ્તુની પરિસ્થિતિ છે, એવું કાંઈ છે જ નહીં એમ સર્વથા નથી એમ જો માનવામાં આવે તો પણ એ વસ્તુના સ્વરૂપમાં જેમ છે એ રીતે એને જ્ઞાનમાં રહેશે અથવા તો એને વર્તમાનમાં સંસારથી છૂટીને મુક્ત થવું છે એ પ્રશ્ન જ રહેતો નથી. એવું માત્ર અહીં તો કહે છે કે એ તારો પ્રયોજન હોવા છતાં સંસારથી છૂટવું અને મુક્ત થવું એવું પ્રયોજન હોવા છતાં એ છૂટવું અને મુક્ત થવું અને અહીંયા બંધાયેલો છું એને તારે ગૌણ કરવું પડશે એમ વાત છે. થોડું અટપટું લાગે છે એનું કારણ આ છે કે પ્રયોજન તો આ છે કે દોષ ટાળવા છે, ગુણ ઉપજાવવા છે. ટાળવું ઉપજાવવું છે અને એને ગૌણ કરીને ટળવું ઉપજવું નથી એવું જે ધ્રુવ સ્વરૂપ છે એનો આશ્રય લેવાનો છે એમ છે. પ્રયોજનને એક અપેક્ષાએ ગૌણ કરવું પડે ત્યારે એને સ્વ આશ્રય ઉત્પન્ન થાય છે એવું ઉપજવું છે. પણ સ્વ આશ્રય તો કરવો ને એમ કે છે કે ભાઈ કરવો એમ પ્રશ્ન તો અપેક્ષાએ છે. વાસ્તવિકતાએ હું તારામાં છું એવું તે જાણ્યું નથી, શરીરમાં છું એમ તે જાણ્યું છે, અન્યમાં છું ઘરમાં છું મંદિરમાં છું મકાનમાં છું એમ જાણ્યું છે, અથવા મારા સમૂહમાં છું તેથી મને વાંધો એમ જાણે છે. અમારે ભાઈઓ છે મિત્રો છે અમારું જૂથ છે સગાવાલા છે રેવાયેલા છે ઘણા અમારે છે અમે કાંઈ એકલા નથી એમ માને શકે ને ભાઈ. ખરેખર એ બધાને પકડતા તારું સ્વરૂપ ખોવાઈ જાય છે આમ થાય છે. આશરો લેવો છે એને કોકનો ને કોકનો બીજાનો આશરો લેવો છે એવી પરાધીન બુદ્ધિ અનાદિની થઈ ગઈ છે. નિમિત્તાધીન બુદ્ધિ કહો કે પરાધીન બુદ્ધિ કહો બીજાનો આશરો મળે તો ઠીક, બીજાનો ટેકો હોય તો ઠીક. જેનાથી ઉદાસીન થવું છે એની જ અપેક્ષા વૃત્તિ રાખી રાખીને પરિભ્રમણ કરે છે. બસ આમ છે, બાકી તો આખું જગત છે એને ઉપેક્ષાને યોગ્ય છે. એક સ્વરૂપની અંતર અપેક્ષામાં બધી ઉપેક્ષાનો સમાવેશ છે, પણ આની અપેક્ષા કરતો નથી ને આની ઉપેક્ષા પણ કરતો નથી. બે ભીનું છે. માટે પ્રતિક્ષણ પર્યાયોથી જીવ અનવસ્થિત છે. પ્રતિક્ષણે તેની અવસ્થા અવસ્થાનથી અવસ્થાંતર થઈ જ રહી છે. દ્રવ્યપણે ભલે એનું અવસ્થિતપણું છે, છતાં પણ અહીંયા વિષય લીધો છે. પ્રતિક્ષણ પર્યાયોથી તેનું અવસ્થિતપણું અનવસ્થિતપણું જ છે. મુદ્દો એ લીધો છે કે દ્રવ્યપણે અવસ્થિત પણે હોવા છતાં પર્યાયોથી તો અનવસ્થિત પણ છે. તો પ્રતિક્ષણ પર્યાય જીવો અનવસ્થિત. અથ જીવસ્ય દ્રવ્યેણ નિત્યત્વે અપિ પર્યાયેણ વિનશ્વરત્વમ દર્શય. જીવનું દ્રવ્યથી નિત્યપણું હોવા છતાં પર્યાયથી એનું વિનશ્વરપણું છે એ આ ગાથામાં દર્શાવવામાં આવે છે. જાયદી નેવન નશ્યતિ, જાયતે નૈવન નશ્યતિ દ્રવ્યાર્થિક નૈવન. દ્રવ્યાર્થિક નૈથી જીવ પદાર્થને જોવામાં આવે તો તે જન્મતો નથી અને નાશ પામતો પણ નથી. જાયતે ન એવ ન નશ્યતિ, જન્મતો પણ નથી અને મરતો પણ નથી. દ્રવ્યાર્થિક નહીંથી જીવ દ્રવ્યને જોવામાં આવે તો ક એટલે ક્યાં, તો ક્ષણભંગ સમુભવે જણે કોઈ. ક્ષણભંગ સમુદભવે જને કો અપી. ક્ષણભંગ ક્ષણે ક્ષણે એનો ભંગ એટલે નાશ અને સમુદભવ એટલે ઉત્પાદ. એવું જગતમાં થાય છે તો પણ ક્ષણમ ક્ષણમ પ્રતિ ભંગ સમુદભવો યત્ર સંભવતી. ક્ષણભંગ સમુદભવ તસ્મિન ક્ષણભંગ સમુદભવે વિનશ્વરે પર્યાયાર્થિક નૈવેન જને લોકે જગતે કશ્ચિદપિ. તસ્માત નૈવ જાયતે ન તો ઉત્પદ્યતે ઇતિ હેતુમ વદતિ. શું કહે છે કે ક્ષણ ક્ષણમ પ્રતિ પ્રતિક્ષણે જ્યાં સંભવતી જ્યાં થાય છે, શું કે ક્ષણભંગ સમુદભવ. ક્ષણભંગ કડીકમાં એક ક્ષણમાં નાશ, ભંગ એટલે નાશ અને સમુદભવ એટલે ઉત્પાદ. તેમાં ક્ષણ નાશ અને ઉત્પાદમાં પર્યાયાર્થિક નહીંથી વિનશ્વર પણ વિનશ્વર પણ હોવા છતાં પણ લોકે જને લોકે ને જગતે ત્રણેક અર્થમાં છે. જને એટલે જ્યાં લોકો જનો રહે છે ત્યાં, લોક એટલે આ લોકમાં, જગતી એટલે જગતમાં. કશ્ચિદ અપિ કોઈ અપેક્ષાએ એટલે પર્યાયાર્થિક નહીંથી આ વિષ્ણુમાં ઉત્પાદ બે જીવનો થાય છે તો પણ તસ્મિનને એવ ત્યાં જ એ જાય તે ન તો ઉત્પદ્ય તે એ જન્મતો પણ નથી અને ઉત્પન્ન થતો પણ નથી. ઇતિ હેતુ વદતી એને હેતુસર કહેવામાં આવે છે. એવા હેતુને કહે છે, એવા હેતુ એટલે એવા પ્રયોજનને કહે છે. જોઈ ભવો તો વિલવો, જે ભવ છે ઉત્પાદ છે તે જ વિલય છે. દ્રવ્યાર્થિક નહી ન યોઈ ભવસ્વ એવ વિલયો યતઃ કારણાત, જે કારણથી દ્રવ્યાર્થિક નહીંથી જોવામાં આવે તો જે ભાવ એટલે ઉત્પાદ છે તે જ નાશ છે. જે ઉત્પાદ છે તે જ નાશ છે. ગુજરાતીમાં એ ભાષા બહુ સારી વાપરી છે કે જે ઘડો છે તે જ ઉદ્ભવ છે તે જ વિલય છે એમ કહેવામાં આવતા. બીજા પેરેગ્રાફની ત્રીજી લીટી. જે ઉદ્ભવ છે તે જ વિલય છે એમ કહેવામાં આવતા. ઉદ્ભવના સ્વરૂપનું અને વિલયના સ્વરૂપનું એક પણ અસંભવિત હોવાથી તેમના તે બંનેના આધારભૂત દ્રવ્ય પ્રગટ થાય. કેમ કે એ બંને તો એક થઈ શકે નહીં. તો એ બંને એક નથી થતા એટલે બંને જ્ઞાન માંથી છૂટી જાય. આ રીત છે અંદરની આ રીત છે. એને ઉત્પાદ ગૌણ થવાની સૂજ આવવી જોઈએ. મુખ્ય થાય છે એને ઉત્પાદ જે જે આમ તો એટલો જ્ઞેય આશ્રિત છે સ્થૂળપણે કે જે જે જ્ઞેયો જણાય છે એમાં ઇષ્ટ અનિષ્ટપણાનું પ્રયોજન કરીને એમાંથી તન્મય થઈને છૂટી શકતો નથી. તે અંદરના ધ્રુવ તત્વને જોવે ક્યારે? આ તો ઘણો જ એને અંતર વિચારણાનો વિષય હોય, બીજી બધી ચિંતાથી છૂટેલો હોય, આધિ વ્યાધિને ઉપાધિ અને અંતર ગવેષણામાં અંતર સંશોધનમાં ઊંડો ઉતર્યો હોય એ વળી આ ઉત્પાદને ગૌણ કરે. હે, બાકી તો પ્રયોજનમાંથી સંસારની પ્રયોજનમાંથી આ કરું ને તેમ કરું એમાંથી જ નવરો ન થતો હોય ઉપયોગ. એ ઉપયોગ અંદરમાં ઠરીને ઠામ થાય એ પ્રકાર આવતો. કામ બધા કામ પતાવવાની હોળી ઝડપતી રહેતી હોય પછી ઠરે કઈ રીતે અંદરમાં? આ તો બીજું બધું ગૌણ કરે, સંયોગ માત્ર ને ગૌણ કરે. જેમ થવાનું હશે એમ થશે. એક વાર તો આ કામ કરવું છે, બીજી વિકલ્પથી તૈયારી ન હોય. એના પરિણામમાં તે પ્રકારની વિચારાત્મક દ્રઢતા ન હોય. એમ મને કે આ બુદ્ધિ થોડીક લગાવી દઈએ અને ઉત્પાદવી ધ્રુવને સમજી લઈએ એટલે જ્ઞાન થશે. ભાઈ તારું અજ્ઞાન વધશે. જ્ઞાન થશે નહીં પણ તારું એ સંબંધીનું અજ્ઞાન થોડું અજ્ઞાન તો હતું, થોડું અજ્ઞાનનો વધારો તે કર્યો. બીજું કાંઈ એમાં છે? પણ બીજી ચિંતામાં પડ્યો એને શું થાય? કેટલી ચિંતા હોય દીકરાની દીકરીઓની, અનેક પ્રકારના વેપારની ધંધાની સંયોગની યોગની, કેટલાય પ્રશ્નો ઉભા હોય. બધા પતાવા તો ખરા કે નહીં ગુરુભાઈ? બે હાથ જોડીને તોબા તોબા કરે તો થાય એવું છે. વિષય એવો છે એ તો વિચારેમાંથી આવ્યો કે દ્રવ્યાર્થિક નયનો યોહી ભવસ્ય એવ વિલયો યથ કારણાત. એ કારણથી એવું છે કે જે ઉત્પન્ન છે તે વ્યય છે. એમ અહીંયા એમ કહ્યું કે એ બંને તો અસંભવિત છે. જે ઉદ્ભવ છે એ વિલય છે એમ ઉદ્ભવના સ્વરૂપનું અને વિલયના સ્વરૂપનું એ પણ તો અસંભવિત છે. એ અસંભવિત હોવાથી ધ્રુવ પ્રગટ થાય છે એમ કે છે. એનો અર્થ શું કાઢવો? એમાંથી વિચારો જે ઉત્પાદનું સ્વરૂપ છે તે જ વ્યયનું સ્વરૂપ છે એ તો અસંભવિત છે. ઉત્પાદ છે તે ઉત્પાદ છે ને વ્યય છે તે વ્યય છે એમ હોવાથી ધ્રુવ પ્રગટ થાય છે એમ કેવું છે? એનો અર્થ શું? કે ઉત્પાદ અને વ્યય બે જ્ઞાનમાં ગૌણ થઈ જાય છે ત્યારે ધ્રુવ પ્રગટ થાય છે. તો વર્તમાન જ્ઞાનનો ઉત્પાદ અને જ્ઞાનનો વ્યય ગૌણ થાય. તો બીજું બધું તો મુખ્ય થવાનો પ્રશ્ન જ, જ્ઞેયાશ્રિત જે કોઈ ઉદય છે એની તો મુખ્યતા થવાનો તો પ્રશ્ન જ રહેતો. શરીરની સાતા સાતા બધું કેટલું પ્રશ્ન તો ઘણા હોય છે કે જેને એકે પ્રશ્ન નથી એને ઉત્પાદવી નો પણ પ્રશ્ન ન રહે ત્યારે ધ્રુવ પગે થાય. સંસારના સંયોગની ચિંતા તો દુશ્ચિંતા છે, પણ આ તો કે છે કે તારી પર્યાયની ચિંતા છે ઉત્પાદવીની, દોષ ટાળવું ને ગુણને ઉગાવવું એ ચિંતાથી મુક્ત થા ત્યારે ધ્રુવ પ્રગટ થાય. જન્મ એકલો મરશે પણ એકલો, અપેક્ષા એવું આ ક્યાં જન્મ મરણ છે, પણ વચ્ચેના ગાળામાં ઉપાધિનો કોઈ પાર નથી છે કે નહીં છે. એકલો ને એકલો ત્યારે ઉપાધિ કરે છે ત્યારે માને છે કે આ બધી ઉપાધિના ઘેરામાં હું છું, પણ છે ત્યારે પણ ઉપાધિ એકલો એકલો જ કરે છે કે કોઈ ભાગ પડાવે છે એમાં, એના દુઃખને એ પોતે જ કરે છે. તે આ રીતે તથા એ કે મુક્તાત્મનામ સકલ વિમલ કેવળ જ્ઞાનાદિ રૂપેણ મોક્ષ પર્યાયેણ ભવ ઉત્પાદ સૈવ નિશ્ચય રત્નત્રયાત્મક નિશ્ચય મોક્ષ માર્ગ પર્યાયેણ વિલયો વિનાશ. તો જો મોક્ષ પર્યાય મોક્ષ માર્ગ પર્યાયો કાર્યકારણ રૂપેણ ભિન્ન હો તદ ઉભય આધારભૂતમ એ પરમાત્મ દ્રવ્યમ તદેવ. બસ એટલું છે, અટકવાનું છે પછી તો દ્રષ્ટાંત લીધો છે કે જેમ મુક્ત આત્માને સકળ વિમળ જે કેવળ જ્ઞાન છે એ રૂપે જે મોક્ષની પર્યાય છે તેનો ઉત્પાદ છે, તે પહેલાની જે નિશ્ચય રત્ન ત્રયાત્મક સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર રૂપ નિશ્ચય મોક્ષ માર્ગની જે પર્યાય છે તેનો વિલય એટલે નાશ છે, અને મોક્ષ પર્યાય અને મોક્ષ માર્ગની પર્યાય એ બંને કારણકાર્યપણે ભિન્ન છે, અને તેના બંનેના આધારભૂત જે પરમાત્મ દ્રવ્ય છે તેનો ભેદ છે. મોક્ષ માર્ગમાં હતો ત્યારે અંદર જીવ બીજો હતો, અને મોક્ષ માર્ગ પૂરો થયો અને મોક્ષની પ્રાપ્તિ થઈ ત્યારે જીવ બીજો થયો એવું છે, તેનો તે જીવ છે એ દ્રષ્ટાંતે. તેની જેમ મૃત્પુંજ્ય ઘટ આધારભૂત મૃતિકા દ્રવ્યવત જેમ માટીના પિંડ ના આધારે મૃતપિંડ ઘટ ગળાના આધારે ગળાના આધારભૂત એવી જે માટી છે તેની જેમ પિંડમાંથી ઘડો થાય છે ત્યારે આધારભૂત માટી તો તેની તે જ છે, તે જ પ્રકારે મનુષ્ય પર્યાય દેવ પર્યાય આધારભૂત સંસ્થા.